તારીખ 6/2/1995 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 702 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 466
વિચારવાન પુરુષો, વિચાર પુરુષો તો કૈવલ્ય દશા થતા સુધી મૃત્યુને નિત્ય સમીપ જ સમજીને પ્રવર્તે છે. એટલે મૃત્યુ જેને સમીપ છે તે યોગ્યતાવાન જીવ અથવા સાધક જીવ હોય તો તે એકાંતે આત્મહિતમાં પ્રવર્તે છે. ભલે ઉંમર નાની હોય, ભલે શરીરની તંદુરસ્તી ઘણી સારી હોય, તો પણ વિચારવાન પુરુષો તો મૃત્યુને સમીપ જ સમજીને પ્રવર્તે છે. જેને સામે મોત દેખાય એને બીજા સંસારના કામ કરવા જેમ વ્યર્થ છે, કરે તોય ઠીક ને ન કરે તોય ઠીક, એને તો કામમાં આવવાના નથી, એમ એકાંતે આત્મહિતમાં જ પ્રવૃત્તિ કરે છે એ જીવોને અહીંયા વિચારવાન કહ્યા છે. જેવો આત્મહિતને ગૌણ કરે છે અને સંસારના કાર્યોને દેહાર્થને મુખ્ય કરે છે, શરીરના પ્રયોજનને મુખ્ય કરે છે, તે વિચારવાન નથી. ખરેખર તે જીવનું અવિચારીપણું છે. વિચારવાન તો નથી પણ એ જીવનું અવિચારીપણું છે. એટલે કોઈ કોઈ પત્રમાં તો એવી કડક ભાષા પોતાને માટે વાપરે છે, બીજાને માટે નહીં, કે અત્યારે જ્યાં સાધક દશા બહુ સારી પ્રવર્તી રહી છે, એવી સાધક દશામાં તો નાની પુરુષને નિવૃત્તિ જ હોય, એના બદલે અમારે આ જે પ્રવૃત્તિ કરવી પડે છે એ પૂર્વે કોઈ અવિચારી સ્થિતિમાં આ કર્મ બાંધ્યા છે. પૂર્વે કોઈ અવિચારીપણાને લીધે એવા કર્મ બાંધ્યા છે કે અત્યારે નિવૃત્તિના બદલે અમારે પ્રવૃત્તિ કરવાનો વારો આવે. પોતાના માટે એવું લખે છે. કેટલી સરળતા છે લખવામાં, કેટલી સરળતા છે. મૃત્યુ સમીપ હોય તો જીવ અયોગ્યતાવાન હોય તો પરિણામ બગડી જાય. અરે રે, મારા બધા સંયોગ છૂટી જશે, અરે મારે આ બધું એકદમ મૂકીને જવું પડશે, જેના ઉપર પ્રેમ પ્રીતિ છે એ બધું એનાથી મારો વિયોગ થઈ જશે, એના પરિણામ બગડી જાય. દેવલોકમાં તો નોટિસ આવે છે, ત્યાં તો 6 મહિના પહેલા ખબર પડી જાય માળા કર્મા. એટલે મિથ્યા દ્રષ્ટિ જીવો છે એ ઝૂરી ઝૂરી ન મરે, કેમ કે ત્યાં તો સંપત્તિ અપસરાઓ બધું ઘણું છે. એને તો એમ થાય કરી રહી મારે આવો સારો સંયોગ છૂટી જશે, પાછો અવધિ જ્ઞાનથી એને ખબર પડે ક્યાં જઈને પડવાનો છે, કેટલો દુઃખી થવાનો છે એને ખબર પડે. એટલે ધીરે ધીરે મને સમ્યક દ્રષ્ટિ અથવા સમ્યક દ્રષ્ટિ થવા યોગ્ય જીવો છે એકદમ આત્મકલ્યાણમાં સાવધાન થઈ જાય છે. બધું મૂકો પડતું, કાંઈ જ નહીં, કોઈ કામ ન હાથમાં જોઈએ, કોઈ વિચાર ન જોઈએ, કોઈ બીજી પ્રવૃત્તિ ન જોઈએ, એક સિવાય આત્મહિતમાં જ પ્રવૃત્તિ સિવાય બીજું કાંઈ કરવું નથી, એમ એકાંતે લાગી જાય છે. પત્રનો વિષય એવો છે આત્મિક જાગૃતિનો, એટલે મથાળું પણ એવું જ બાંધ્યું છે. કેટલાક પત્રોના મથાળા તો પત્રના વિષય અનુસાર પણ બાંધ્યા છે. ભાઈ શ્રી અનુપચંદ મલુપચંદ પ્રત્યે શ્રી ભૃગુ કચ્છ. ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મૂર્તિ મૃત્યુ વખતે વર્તે છે. આખી જિંદગીમાં જે રસ લીધો હોય, ઘૂંટ્યો હોય, મૃત્યુ વખતે એવા પરિણામ ચાલુ થઈ જાય, અને એ પરિણામને બંધ કરવા માટે એનો પોતાનો કંટ્રોલ ન હોય, પોતે રોકી ન શકે એ પરિણામ. જેવી રુચિને રસ હોય એ પરિણામ આવીને ઊભા રહે. કુટુંબ પરિવારના અને સમાજના ને નાત જાતના સંસ્થાઓના ને એ બધા કામના રસ લીધા હોય તો એ જ બધું આવી અમે આપણે ઊભું રહ્યું. ફલાણાને બોલાવો, ફલાણાને બોલાવો. વેપારમાં બહુ રસ લીધો હોય એટલે સુધી એને એ ભાવને બીજું ને ત્રીજું ને બજારને આ ને તે ને એ જ પૂજા કરે. આ તો બીજું નજરે જોયું છે, બીજું પૂજે નહીં એમ તો એક પણ. હવે તમારા દિવસ કેટલા, ઉંમર થઈ ગયું હોય, ખાટલે પીડ્યા હોય, એને પોતાને એમ લાગતું હોય કે હવે બેઠા થાય, બેઠા થવા એવું તો લાગતો નથી, કોઈ દવાઓ કામ કરતો નથી, પરિણામમાં ઠેકાણો કઈ. આ સરકાર આવી છે જો આમ કર્યું, બેઠા બેઠા છાપુમાંથી આ ખોલ્યું, છાપુમાંથી એટલે દેશભરની અને દુનિયાભરની ચિંતા જે કરવાની ટેવ પડી હોય એ પાછો વિકલ્પો ચાલુ થઈ જાય. આ તો મુમુક્ષુનો જીવે છે, વગર મુમુક્ષુ વાળાને તો હું દશા હોય કેવી તો મુશ્કેલ છે. આ તો મુમુક્ષુ જે કહેવાય એની આ આ સ્થિતિ જોઈ છે. સ્વાધ્યાય કરતા હોય, કરતા કરતા હોય, સત્સંગ કરતા હોય, રસ આખી જિંદગી લીધો હોય ને એ વાત કરે છે. કે ઘણું કરીને ઉત્પન્ન કરેલા એવા કર્મની રહસ્યભૂત મૃત્યુ જે ભાવો ઘૂંટ્યા છે અને એને લઈને જે પરિણતિ થઈ ગઈ છે એ મૃત્યુ વખતે વર્તે છે, એ જ પરિણામ એના ત્યાં કરે. દુકાન લઈ જા, દુકાન લઈ જાઉં, મારે દુકાન જઈને બેહવું. મુક્ત ગણાય ને, અમારે બજારમાં તો એવા ઘણા જોયા છે. અમે હું કે ઠેઠ સુધી એમ કહે મને ભડાગાડી નાખીને દુકાન લઈ જાઉં, મારે દુકાન બેહવું, અહીંયા મારો વખત જાતો નથી. ખોટા વિચાર આવે આપઘાત કરવાનો. દુકાને જઈને પછી ભલે દુકાનમાં બકરું ગરતું હોય તો બકરાને હાકે, પણ એ દુકાને જાય ત્યારે હક પડે. નાના પીઠમાં બકરા ફરતા હોય, લાકડી લઈને બે ડોહા બકરો નાખવા થશે, પણ દુકાને લઈ જાવ. પછી તો માંડ, આ તો શીખવા જેવો, શિખામણ લેવા જેવો વિષય છે. રસ લેતા પહેલા, અત્યારે રસ લેતા પહેલા ધ્યાનમાં લેવા જેવો વિષય છે. એ ત્રિપરિણામ રોક્યા નહીં રોકાય. પછી તો માંડ પરિચય થયેલ, ક્યારેક ક્યારેક પરિચય થોડો કર્યો હોય માંડ માંડ એવો પરમાર્થ, તે એક ભાવ કે જેનો પરિચય બહુ અલ્પ હોય જિંદગીમાં. અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવ, નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ. આ ધર્મના પ્રકારમાં બે ભાવ છે, એમ ભાવ બે પ્રકારના થઈ શકે. એક તો જે સાચો પરમાર્થ ભાવ છે, એ ક્યારેક કોઈ સત્પુરુષનો વિયોગ થયો હોય અને થોડા કબજો શબ્દો કાને પીડ્યા હોય, અથવા ક્યારેક ક્યારેક પોતે સત્સંગ કર્યો હોય, એવો એક ભાવ. અને નિત્ય પરિચિત નિજ કલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ, રોજ પૂજા ભક્તિ જે રોજ નિત્ય કર્મ કરતા હોય રૂઢિગત પણે એનો પરિચય ઘણો હોય, એમ બે પ્રકારના ભાવ થઈ શકે. સદવિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો સર્વ જીવ સમૂહ જોતા કોઈ વિરલ જીવને ક્વચિત ક્વચિત હોય છે. આત્મકલ્યાણનો વિચાર એ સદવિચાર છે. વિચારે યથાર્થ આત્મદ્રષ્ટિ, આત્માની દ્રષ્ટિ પ્રતિ હોય, આત્માની શ્રદ્ધા પ્રતિ હોય, અને તે દ્વારા વાસ્તવ ઉદાસીનતા આવે. કૃત્રિમ ઉદાસીનતા દ્વારા આવી છે જીવને, અને એ કૃત્રિમ ઉદાસીનતાથી તો ત્યાગ વૈરાગ પણ અનંતવાર કર્યો છે. નિયમ નિયમ સંયમ આપ્યો, પુણ્ય ત્યાગ વિરાગ અથાગ લ્યો, ઘણો કર્યો છે. અથાગ એટલે ઘણો કર્યો છે, પણ યથાર્થ ઉદાસીનતા નથી આવી. આત્મકલ્યાણથી અને આત્મજ્ઞાનથી જે ઉદાસીનતા આવે એ આત્મકલ્યાણના ધ્યેયથી યથાર્થ શરૂ થાય, અને આત્મજ્ઞાન થાય ત્યારે યથાર્થ ઉદાસીનતા તો હોય. એવી ઉદાસીનતા કોઈ એક વિરલ જીવને ખોચિત હોય છે. આખો જીવ સમૂહ જોઈએ, ધાર્મિક ક્ષેત્રમાં પ્રવેશેલા જીવોનો સમૂહ જોઈએ તો પણ ખોચિત હોય છે. અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, અને બીજો ભાવ છે તો જીવને અનાદિથી પરિચિત છે. એ તો અનાદિથી ભૂટો છે, જીવો અનુભવ કર્યો છે, તે જ પ્રાય સર્વજીવમાં જોવામાં આવે છે, અને લગભગ જ બધું જોવામાં આવે છે. અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે. એ ભાવો બળવાન થઈ જવાથી થઈ જાય છે. જે ભાવનો પરિચય વધારે કર્યો છે એ ભાવ દેહાંત પ્રસંગે બળવાન થાય છે. એટલે જ પૂછીએ છીએ આપણે, ભાઈ છેલ્લે છેલ્લે પરિણામ કેવા હતા, એનો અર્થ શું, તેની રૂચિ શું હતી, એનું માપ નીકળે. જો પરિણામ બગડી ગયા હોય, બેશુદ્ધિ થઈ ગઈ હોય તો સમજવું કે દેહાત્મી બુદ્ધિ ઘણી હતી તો બેશુદ્ધ થઈ ગયા. અથવા ફલાણાને બોલાવો, દીકરીને બોલાવો, દીકરાને બોલાવો, જમાઈને બોલાવો, દીકરાના દીકરાનું મોઢું જોવું છે, ફલાણું કરવું છે, એ બધું આવે છે ને. જો જ્ઞાન દશા હોય ને તો પરિણતિ હોય. બેભાન થાય તો સ્મરણ તો ન રહીએ, સ્મરણ શક્તિ તો ખલાસ થઈ જાય, પણ પરિણતિ રહીએ તો, પરિણતિ તો જે બંધાણી હોય એ પરિણતિ ચાલુ રહીએ. જ્ઞાન દશા સુધી તો પરિણતિ નથી, અને તીવ્ર મુમુક્ષુ દશા હોય તો જાગૃતિ રહે, બેભાન ન થાય. સારી મુમુક્ષુ દશા સારી હોય તો જાગૃતિ રહીએ અને બેભાન ન થાય, યોગ્યતા સારી હોય. લગભગ દેહાત્મ બુદ્ધિને કારણે અથવા પરિણામ ઘણા ચિત્ર વિચિત્ર થાય ને એવી દશામાં પ્રાણ ત્યાગ થાય છે, ત્યારે એમ સમજવું કે ગતિ સારી નથી. આત્માની પરિણતિ હા તો જ્ઞાની ને ફરે હા, પછી શું છે, જેને પરિણતિ જ્ઞાનની છે એને બહારની શરીરની સ્થિતિ ભલે કોઈ બીજાને એમ લાગે કે શુદ્ધ શાંત નથી, તો અંદરમાં સરખાઈની જાગૃતિ હોય છે, પોતાના કામમાં લાગી ગયા હોય છે. જ્યારે એમને ખબર પડે જ્ઞાનીને કે હવે આયુષ પૂરો થવાના બધા ચિહ્નો દેખાય છે, તો ઉપયોગ ઘેરાવા લાગે, થોડો ઊંડો 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 ઉતરતો હોય ઉપયોગ એવું લાગે. વેભાન થયા હોય એને ખ્યાલ હોય, થોડું જાગૃતિ પૂર્વક કોઈ વેભાન અવસ્થા આવી હોય તૈયારી હોય તો ખ્યાલ આવે, એ વખતે એકદમ જાગૃત થઈ જાય. તો બારમાં કોઈ એમ લાગે કે આ કેમ બોલતા નથી, ભાન નહીં હોય પણ એ સમજીને બોલતા નથી, કે બોલવામાં પણ એમને ઉપયોગ દેવો નથી, સાંભળવામાં પણ ઉપયોગ દેવો નથી, એટલી અંતર સાવધાનીમાં આવી ગયા હોય છે. તો બારમાં જવાબ પણ ન દે, એનો અર્થ એમ નથી કે બેસું જ નથી. એ વખતે ઉગ્ર પુરુષાર્થમાં લાગી જાય છે જ્ઞાની, તો એકદમ સાવધાન હોય છે પોતાના સ્વરૂપને વિશે, અત્યંત સાવધાન થઈ જાય છે. હા, બનારસીદાસ નો દાખલો છે. બનારસીદાસ બોલતા નહોતા, બોલવા માંડ્યા. આમ તો કઈ જીવ રહી ગયો લાગે છે સંસારના કોઈ પદાર્થમાં, નામનો આત્મા છૂટતો નથી, દુઃખી થતા લાગે છે. એ બધી અટકળ છે, આયુષ પૂરું થાય ત્યારે ગમે એ છૂટી જ જાય છે, પણ લોકો અટકળ કરે અને જીવ જવાની તૈયારી છે, જાતો નથી એટલે ક્યાંક એનો આત્મા ભરાઈ રહ્યો છે, ક્યાંય ભરાઈ રહેતો નથી. એ બી અટકળ એમના માટે કરેલી. એ તો સાધુ વાત, એટલે સાંભળ્યું, બોલવાની શક્તિ નહીં હોય એટલે લખી નાખ્યું કે હું મારા સ્વરૂપમાં સાવધાન છું, હવે જાઉં છું ને ફરીને આવવાનો નથી, ફેર નહીં આવના. એ તો કવિ હતા એટલે ચાર નીતિ પદ રચીને પાટીમાં લખી દીધું. એટલે સાવધાન હોય છે, બીજાને એવું લાગે એટલે બહારની અટકળનો વિષય નથી. પણ સિદ્ધાંત એ છે કે જે પરિચિત ભાવ હોય છે તે જ દેહાંત પ્રસંગે એનું પ્રાબલ્ય જોવામાં આવે છે, બળવાનપણું એનું હોય છે. એમ જાણી મૃત્યુ સમીપ આવીએ તથારૂપ પરિણમન કરવાનો વિચાર વિચારવાન પુરુષ છોડી દઈ પ્રથમ જ તે પ્રકારે વર્તે છે. એમ જાણીને એવું જેને સમજણ છે એને પોતાનું મૃત્યુ સમીપ આવે એમ ખ્યાલ આવી જાય તો તથારૂપ પરિણામ પરિણતિ કરવાનો વિચાર વિચારવાન પુરુષો છોડી દઈ. જેવો અનાદિ જે પરિચિત ભાવ છે એની પરિણતિ ન થવી જોઈએ, આત્મ પરિણતિ થઈ જવી જોઈએ એમ પ્રથમથી તે પ્રકારે વર્તે છે. તમે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધનો આગ્રહ વિસર્જનગત કરી દે અથવા તેના અંતર પરિણામે ઉદાસીનથી દેહ અને તેના સંબંધી સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દે, યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનો લક્ષ્ય વ્યક્ત કરો તો તે સાર્થક છે. હવે આ ક્રિયાકાંડી હશે, અનુપિનભાઈ છે જરા ક્રિયાના આગ્રહવાળા જીવ હશે એટલે એને એક પ્રકારે ઉપદેશ આપ્યો છે કે તમે પોતે બાહ્ય ક્રિયાનો વિધિ નિષેધનો આગ્રહ વિસર્જનવત કરી દો, છોડી દો એ વાત, વિસર્જનવત કરી દો એટલે મૂકી દો એ વાત. બાહ્ય ક્રિયામાં આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ, વિધિને નિષેધ વિધિને નિષેધ. શું કેટલા વાગ્યા છે આ ઘડિયાળ? આ પ્રમાણે આમ શું આમ શું, હવે આમ કરવું જોઈએ, હવે આમ કરવું જોઈએ. બારને પડોજણમાંથી ભલે એમાં અહિંસાનો એનો હેતુ એ હોય છે કે બીજા જીવોની અહિંસા પાળવી, આપણા ધર્મમાં આમ કીધું છે એ રૂઢીમાં જાત ચાલ્યા હોય તો એ આગ્રહ છોડી દે, અથવા તેમાં અંતર પરિણામે ઉદાસીન થઈ ક્રિયો તો ક્રિયા માનો કે તમારે ક્રિયા નથી છોડવી કે ભાઈ મારે અહિંસા છોડી હિંસા કરવી, તો પછી તો કે અંતર પરિણામથી એનાથી ઉદાસીન થઈ જા, એમાં ચિકાશ છોડી દો, રસ છોડી દો, ક્રિયાના કોમ ટાઈમે ક્રિયા ભલે થઈ જાય પણ રસ વગર થઈ જાય, તમારો જે આગ્રહને પકડ છે પકડ છોડીને થાય તો કાંઈ વાંધો નથી. દેહને તેના સંબંધી સંબંધનો વારંવાર વિક્ષેપ છોડી દઈને, દેહનો વિક્ષેપ વિચાર પણ છોડી દો અને દેહના સંબંધીય જે સંબંધ છે જેટલા સંસારના કુટુંબ પરિવારના એ વિચાર પણ છોડી દો. યથાર્થ આત્મભાવનો વિચાર કરવાનો લક્ષ્યગત કરો તો તે સાર્થક છે. યથાર્થ આત્મ સ્વભાવ છે આત્માનો વિચાર કરો, આ બધું છોડીને સ્વરૂપનો વિચાર કરો, સ્વરૂપનું સ્મરણ કરો, સ્વરૂપમાં સાવધાની આવે એવું કંઈક કરો તો તે સાર્થક છે. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિ કે સંલેખનાદિ ક્રિયા ક્વચિત બનો કે ન બનો તો પણ જે જીવને ઉપર કયો તે ભાવ લક્ષ્યગત છે તેનો જન્મ સફળ છે અને ક્રમિક રીતે નિશ્રયને પ્રાપ્ત થાય છે. એમને શું કહ્યું છે ક્રિયાની અંદર કે આપણે છેલ્લે સંલેખના લેવી બરાબર છો જે છે સમાધિ મરણ કરવા માટે, તો છેલ્લે આપણે એ ધ્યાન રાખવું છે, અનશન કરી નાખવું અને સંલેખના કરી નાખવું છું એટલે આપણી ગતિ સારી થાય, પકડ એને રાખે ને એના માટે બધી અત્યારથી બરાબર તૈયારી રાખે, આત્મભાવને વિસ્મરણ કરે, બહારનું બરાબર આર્પણે છોડી દેવા, સંલેખના આ પ્રમાણે કરી એની વિધિ આ પ્રમાણે કરજો, આ ફલાણું ધ્યાન રાખજો, એમાં ફેર ન પડે, ટાઈમમાં ફેર ન પડે બધું. છેલ્લે અવસરે અનશનાદિ કે સંસ્તરાદિ કે સંસંલેખના, સંસ્તર પણ એવી કોઈ ક્રિયા છે, એ ક્વચિત બનો કે ન બનો એ થાય તોય ભલે ને ન થાય તોય ભલે એને કાંઈ બહુ ધ્યાન દેવાની જરૂર નથી, પણ ઉપર જે જીવને કયો એવો ભાવ એટલે આત્મભાવ તે ભાવ લક્ષ્યગત છે, તેને આત્મસ્વભાવ લક્ષ્યગત છે એનો જન્મ પણ સફળ છે અને એનું મૃત્યુ પણ સફળ છે અને ક્રમે કરીને એટલે ભવિષ્યમાં તે નિશ્રેય એટલે આત્મકલ્યાણને પ્રાપ્ત થાય છે. તમને વ્યવહાર ક્રિયાદેકનો કેટલાક કારણથી વિશેષ વિધિ નિષેધ લક્ષ જોઈને અમને ખેદ થતો હતો. તમારો ક્રિયાકાંડમાં જે આગ્રહ છે એ જોઈને અમને ખેદ થતો હતો. અરે રે, આ જીવ આત્મકલ્યાણની ઈચ્છે છે પણ ક્રિયાકાંડના આગ્રહને મૂકતા નથી. તમને બાહ્ય ક્રિયાદિનો કેટલાક કારણથી એ કોઈ કારણ પોતે પછી મમ રાખ્યું છે, પણ કેટલાક કારણમાં યોગ્યતા તો સમજી જ લેવી કે એક પ્રકારની યોગ્યતા છે. એ કારણનો વિધિ નિષેધનો લક્ષ્ય રહે છે એટલે આત્મલક્ષ્ય રહેતો નથી. એટલે એ લક્ષ્યમાં એ રહી એટલે શું છે, ગમે તે કામ કરતા ક્રિયાનો આગ્રહ રહ્યા કરે, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ થવું જોઈએ, પોતાના આત્માનું વિસ્મરણ થઈ જાય અને ક્રિયાનો લક્ષ્ય રહ્યા કરે, કરતા બુદ્ધિ રહ્યા કરે, અસત અભિમાન અને અસત અભિમાન કરે. મેં આ કર્યું, મેં આમ કર્યું, હું આટલું પાળું છું, અમારું વ્રત છે, અમારો નિયમ છે, આટલું હું પાલન કરું છું, એવો લક્ષ્ય જોઈને અમને ખેદ થતો હતો કે આમાં કાળ વ્યતીત થતાં આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતા ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે કે તમને તેનો એટલો બધો પરિચય છેદો છેદનો હેતુ લાગતો નથી. તમે આમાં વખત કાઢો છો એમ શું કાળ વ્યતીત થાય છે એટલે તમે આ ક્રિયાકાંડમાં વખત ગુમાવો છો ત્યારે આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતાને ભજે છે કે તમે આમાં વખત ગુમાવો છો. આત્મા તો એમાં એમાં રહી જાય, પછી એમાં કાંઈ ફેરફાર થાય કારણ કે બહારની પરિસ્થિતિ ધારી ઉતરે ને, કેટલીક વસ્તુ પરાધીન હોય, ઘરવાળાને આધીન હોય, રસોઈ વગેરે આ છે કોઈ લોકોના આધીન હોય, એવું ખતર થાય નહીં, બરાબર એની ક્રિયા પડાય નહીં, આકુલતા થાય ઘણી પાછી, એમાં આકુલતા થયા વિના એ તમે લોકો સમજતા નથી, તમને કાંઈ ભાન નથી, તમારું બધું આ બધું આમ ટાઈમસર થતું થવું જોઈએ. પરિણામ બગાડીને પણ કરે, પરિણામ અસ્વસ્થ થાય. તપસ્વી તે ક્રોધેશ્વરી એવું થઈ જાય. આત્મ અવસ્થા કેટલી સ્વસ્થતાને ભજે છે અને શું યથાર્થ સ્વરૂપનો વિચાર કરી શકે છે. સ્વરૂપનો વિચાર કરવાનું ક્યાંય પડ્યું રહે કે તમને આટલો બધો પરિચય ખેદનો હેતુ લાગતો નથી. ક્રિયાકાંડનો આટલો બધો પરિચય તમને ખેદનો હેતુ થવો જોઈએ, ખેદનો હેતુ લાગતો નથી. આ કયા પ્રકારના પરિણામ છે? સહજ માત્રમાં જેમાં ઉપયોગ દીધો હોય તો ચાલે તેવું છે, તેમાં લગભગ જાગૃતિ કાળનો ઘણો ભાગ વ્યતીત થવા જેવું થાય છે, તે કેને અર્થે અને તેનું શું પરિણામ, તે શા માટે તમને ધ્યાનમાં આવતું નથી? આ તમારું ધ્યાન કેમ આટલું જાતું નથી? હવે માણસ બુદ્ધિવાળા પણ એના પ્રયોજનની અંદર એવી ભૂલ કરે કે સ્થૂળ ભૂલ હોય એને, બુદ્ધિ ન હોય એમ ન હોય પણ પ્રયોજનનું લક્ષ ન હોય એ તો બહુ સ્થૂળ ભૂલો થઈ જાય એનાથી. બુદ્ધિવાળા માણસોથી પણ સ્થૂળ ભૂલ થાય. જાગૃતિ કે તમારો જાગૃતિનો કાળ વિધિ નિષેધમાં બાહ્ય ક્રિયામાં જાય છે, કોના અર્થે એનું પરિણામ શું, એવું કેમ ધ્યાનમાં ના આવ્યું, એવું કેમ લક્ષમાં નથી આવતું? એ તો બુદ્ધિવાળા માણસ તો તમારે ધ્યાનમાં આ વાત આવવી જોઈએ પણ આવું બને છે. સહજ માત્રમાં ઉપયોગ દીધો હોય તો ચાલે, એમાં તમે આખા નાખા ડૂબી જાવ છો એમ કહેશો. બહારના કામ તો ઉપર છેલ્લા ઉપયોગથી ચાલે છે, બધાને ચાલે છે, નથી ચાલતા એવું કાંઈ નથી. બેનો રસોઈ કરો તો એની અંદર કેટલી ચીજો વાપરવાની હોય, વિચાર તો કાંઈ નો કાંઈ હાલતો હોય, એ રસોઈ કરે છે નથી કરતો. વૃત્તિ કરતા થોડું તો બીજો વિચાર નહીં ન કરી શકે એવું થોડું છે, ઉપર છેલ્લા ઉપયોગથી બધું કામ થતું હોય. રોજ તમે જે ક્રિયામાં ટેવાઈ ગયા છો તો ઉપર છલ્લા ઉપયોગ તો થાય, એમાં પૂરી જાગૃતિ તમારી ક્રિયામાં વહી જાય છે. આત્મ જાગૃતિ મારીને ઉપર છલ્લા ઉપયોગ થી કરો કોણ ના પાડે છે. નિયમ એવો છે કે જ્યાં રુચિ હોય ત્યાં જાગૃતિ હોય. જાગૃતિ સંબંધીનો સિદ્ધાંત અથવા નિયમ એવો છે કે જ્યાં રુચિ હોય ત્યાં જાગૃતિ હોય. એને લીધું છે 250 નંબર ના પત્રમાં, 250 નંબર ના બોલમાં છે. સારા સભ્યોમાં લીધું છે. જીસ વિષય કી રુચિ હોતી હૈ વહ વિષય સેંકડો બાહ્ય કાર્ય કરતે હુએ ભી ચલતા હી રહેતા હૈ. આ સામાન્ય સિદ્ધાંત છે. મારના ગમે એટલા કામ આવે ને એની રુચિ હોય ને એ જ અંદર મચાયેલા કરે. બહાર કા ઉપયોગ તો ઉપરી ઉપરી તોર સે ચલતા હૈ, ઉસમે જાગૃતિ નહીં રહેતી. જીસ વિષય કી રુચિ હૈ ઉસી મેં જાગૃતિ રહેતી હૈ. સિદ્ધાંત બ્લાઇન્ડર છે. સેંકડો કાર્ય કરતે રહેને પર ભી સભી કી ગૌણતા હી રહા કરતી હૈ. માત્ર રુચિ કા વિષય સદા મુખ્ય રહેતા હૈ. મુખ્યતા પણ એની રહે ને જાગૃતિ પણ એની જ રહી. આ સિદ્ધાંત તમને રુચિ થઈ ગઈ બાહ્ય ક્રિયાની તો એમાં જ લક્ષ્ય રહીએ છે. જાગૃતિનો બુદ્ધો કાળ એમાં વિયો જાય છે તમારો. પુરુષાર્થ પણ એમાં જ લાગે એ એનો સિદ્ધાંત. તમને શા માટે ધ્યાનમાં આવતું નથી તે વિશે ક્વચિત કાંઈ પ્રેરવાની ઈચ્છા થયેલી સંભવે છે. અમને એમ થયું કે તમને કાંઈક કહીએ આ વિષયમાં, પણ તમારી તથારૂપ રૂચિ અને સ્થિતિ ન દેખાવાથી પ્રેરણા કરતા કરતા વૃત્તિ સંક્ષેપી લીધેલી. ક્યારેક વિચાર આવેલો ધ્યાન ખેંચીએ કે તમારી ભૂલ થાય છે, પણ તમારી દશા અને તમારી રૂચિ જોઈને અમારી વૃત્તિ સંક્ષેપ થઈ ગયેલો. અમે ક્યાંય કહેશું તો નકામું જવાનું છે. કઈ સમજી શકે એવી પરિસ્થિતિ દેખાતી નથી. શું આનો અર્થ છે કે જ્ઞાની પુરુષ સામાન્ય યોગ્યતા ન હોય તો એને ભૂલ પણ ન દેખાડે. કેમ કે એને એ ભૂલ દેખાડો તો એ કઈ ગણકારવાનો નથી. એના વેગમાં ચડેલો છે, ક્રિયાના વિધિ નિષેધના આગ્રહમાં ચડેલો જીવ હોય. એને એમ કે તમારે કરવા જેવું નથી કે સાંભળે નહીં, એની વાત મૂકી નહીં શકે. એટલે જયારે એ પરિસ્થિતિ દેખાય તો જ્ઞાની પુરુષ એમની વૃત્તિ સંક્ષિપ્ત થઈ જાય છે. ઓટોમેટિક આપોઆપ જ એમની વૃત્તિ સંક્ષિપ્ત થઈ જાય. બોલવાની ઈચ્છા થાય અને બોલવાનો પ્રવૃત્તિ ન કરે એ બંધ થઈ જાય. હજી પણ તમારા ચિત્તમાં આ વાતને અવકાશ આપવા યોગ્ય અવસર છે. અમે જે વાત કરી છે એનો અવકાશ આપવાનો સમય દેખાય છે. હજી એમ લાગે છે કે તમારી પાસે વખત છે. લોકો માત્ર વિચારવાન કે સમ્યક દ્રષ્ટિ સમજે તેથી કલ્યાણ નથી. લોકો એમ સમજે કે બહુ આત્માર્થી છે, બહુ ધાર્મિક પુરુષ છે, બહુ વિચારવાન છે અથવા જ્ઞાની છે, સમ્યક દ્રષ્ટિ છે, ઘણા ઘણા પ્રકારે સારું સર્ટિફિકેટ આપે લોકો, એથી કઈ આત્માનું કલ્યાણ ન થાય. બજારમાં હજાર રૂપિયા વાળી નોટ એકાનામાં બે આના મળતી હોય, 10-20 પૈસામાં આપે છાપેલો કાગળિયો, છોકરાને રમવા માટે કામ આવે. જે એને હાથે માને અને ફોકડો ખીચામાં નાખી દે તો એથી કઈ એને સંપત્તિવાન પૈસાવાળો થઈ જાય? ખોટું છે, કાગળિયા છે. એમ લોકો સમજે, સર્ટિફિકેટ આપે, બહુમાન માનપત્ર આપે, લ્યો એ કાગળિયા ખોટા છે એમ કે છે. એનાથી કઈ આત્મકલ્યાણ ન થાય. લોકો એમ સમજે માટે આત્મકલ્યાણ થાય એવું નથી, લોકો ન સમજે માટે આત્મકલ્યાણ ન થાય એમ પણ નથી. લોકો માત્ર વિચારવાન કે સમય દ્રષ્ટિ સમજે તેથી આત્મકલ્યાણ નથી, અથવા બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કાંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. અમને જે લાગે છે કહી દીધું કે તમને જે બાહ્ય વ્યવહારનો ઘણો વિધિ નિષેધનું કર્તાપણું છે, કર્તૃત્વ છે, એટલે કર્તાપણું છે, એ કર્તૃત્વના મહાત્મ્યમાં આત્મકલ્યાણ જરાય નથી એની તમને મહિમા ગમે એટલી આવતી હોય ક્રિયાની, ત્યાં એમાં આત્મકલ્યાણ નથી. થોડાક શુભકર્મો બંધા છે એનો કાંઈ અર્થ નથી. પાપાનું બધું પૂર્ણ થશે એથી કોઈ લાભ થવાનો નથી. બાહ્ય વ્યવહારના ઘણા વિધિ નિષેધના કર્તૃત્વના મહાત્મ્યમાં કાંઈ કલ્યાણ નથી એમ અમને તો લાગે છે. આ કાંઈ એકાંતિક દ્રષ્ટિએ લખ્યું છે એમ કે અમે ક્રિયાનો નિષેધ કરીએ છીએ અને જ્ઞાનની પ્રધાનતા કરીએ છીએ માટે કોઈ એકાંત દ્રષ્ટિએ લખ્યું છે, કોઈ એકાંત નહીંથી લખ્યું છે, અથવા અન્ય કાંઈ હેતુ છે, અથવા આની પાછળ અમારો કાંઈક બીજો હેતુ છે, કહીએ છીએ કાંઈક હેતુ કાંઈક અમારો બીજો છે એમ વિચારવું છોડી દઈને જે કાંઈ અને આ મારા લખવાથી તમારી અમારા વચનોથી તમારી અંતર્મુખ થવાની વૃત્તિમાં પ્રેરણા આવે, અંતર્મુખ થવાની વૃત્તિ પ્રેરાય તે કરવાનો વિચાર રાખો, અમારા લખાણથી અંતર્મુખ થવાનો વિચાર રાખો એ અમારી પ્રેરણા છે. અને એમ જો રાખશો તો એ સુવિચાર દ્રષ્ટિ છે, તો તમારી આત્મકલ્યાણની ભાવના કે આ દ્રષ્ટિ બરાબર આ દ્રષ્ટિકોણ તમારો છે એમ અમારી વાત ઉપરથી તમારે લેવાનું. એ આખા પત્રનું એમને માર્ગદર્શન આપ્યું છે છેલ્લા પેરેગ્રાફમાં કે લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, પોતે જે ક્રિયા કરે બીજાને એ ક્રિયા કરવાનો આગ્રહ પણ એ રાખ્યા વગર રહી શકે. સમાજે આમ કરવું જોઈએ, આખા સમાજમાં આપણે આ પ્રણાલી કપાડી દેવી જોઈએ, આપણા સંપ્રદાયમાં આ રૂઢિ થઈ જવી જોઈએ, આ રિવાજ હોય તો આપણે ઘણો ફાયદો થાય. લોક સમુદાય ભલો થવાનો નથી એનો અર્થ કે તીર્થંકરના સમૂહ શરણમાં આવેલા પણ કાંઈ બધા મુક્તિએ ગયા નથી. અનંતવારજી આવ્યા એક વાર નહીં, લોક સમુદાય બધો ભલો થવાનો હોય તો તીર્થંકર તો ઉત્કૃષ્ટ નિમિત્ત છે. સામાન્ય સંસારી માણસો સંપ્રદાયના લોકોને ભલું થાય એવો બધો વિચાર કરી અને વ્યવસ્થા રાખે અને આખાને આખામાં પોતાની જિંદગીનો સમય એમાં ગાળી નાખે અને પોતાના આત્મકલ્યાણથી વંચિત રહી જાય એને એમ કહેવામાં આવે ભાઈ જુઓ લોકો માટે વિચાર આવે છે પણ આખો લોક સમુદાય કઈ ભલો થવાનો નથી, આ કાળમાં તો કોક વિરલ જીવ નીકળવાનો એમ સમજીને ચાલો, માટે વખત બગાડવામાં ધ્યાન રાખો. ગુરુદેવ ને ક્યાં કોઈ નીકળી હતી, ગાંધીજી હોય તો ગમે તે હોય સમાજના કલ્યાણ પાછળ લાગી ગયા તો એમને તો કૃપાળુદેવ નો ગાંધીજીને તો કૃપાળુદેવ નો પ્રત્યક્ષ પરિચય થયો એ જ્ઞાની, પછી ગુરુદેવ નો બીજો પરિચય થયો વેગે ચડી ગયા હોય એમને ખબર હતી કે મને આ મૂંઢ કે છે, એમ લોકોનું કલ્યાણ કરવું છે મૂંઢ છો એમ કે લોકો બધા કે મહાત્મા ગાંધીજી ઓલા મહારાજ અત્યારે ઓલા મહારાજ ક્યાં છે? મને મૂંઢ કે છે એ મહારાજ ક્યાં છે? એટલા હળવા હતા, ખોટું નહોતું લગાડ્યો. પણ કસાય નથી. આ તો મારા આત્મહિત માટે કે છે, કરુણાથી કે છે, નિષ્કારણ કરુણાથી કે છે, કોઈ સ્પૃહા નથી ને કે છે, એ વાત દેખાય આવે. એટલે ખોટું ન લગાડે. હે કોઈ કરી શકે એ જગત માં વસ્તુ સ્થિતિ નથી. આપ સુખો નો કે તમને એમ એમ તમે મૂંઢ છો એમ નથી. આવું કોઈ માને બધા મૂંઢ છે એમ. એ તો પોતે તો બુદ્ધિ વાળા હતા. હું એવું જ માનું છું એટલે મને મૂંઢ કીધો. લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાન ને કર્તવ્ય નથી. કેવી સરસ વાત લખે છે. લોકો સ્તુતિ કરે, આમ કરશું તો લોકો આપણી પ્રશંસા કરશે. સ્તુતિ એટલે પ્રશંસા કરશે. અને જો આમ નહીં કરી આમ કરશું તો લોકો આપણી નિંદા કરશે. સાચું કામ કરતા પણ જો લોકો નિંદા કરે તો એ સાચું કામ છોડી દેવું, અને ખોટું કામ કરતા પણ લોકો પ્રશંસા કરે તો એ કામ કરવું, એ વિચારવાની જીવનું કર્તવ્ય નથી. એ અવિચારી હોય એવું કરે, વિચારવાને એવું કરે નહીં. એમ કહેવું લોકો સ્તુતિ પ્રશંસા કરે કે નિંદા કરે, મારે શું? હું મારા સાચા રસ્તે ચાલ્યો જવા માંગુ છું. મારે લોકોની કાંઈ પડી નથી. કેમ કે લોકોને પારમાર્થિક વિષયમાં કોઈ બુદ્ધિ કે અક્કલ લોકોની ચાલતી નથી. એ તો બિચારા સાધારણ આ વિષયથી અજાણ્યા માણસો હોય છે. લોકો તો સંપ્રદાયના માણસો કઈ આ તત્વનું ઊંડાણ તો સમજતા નથી. તો આપણે લોકોને સારું લાગે એમ કર્યા કરવું એ વિચારવાનું કામ નથી. લોકોને સારું લગાડવું, લોકોને લાગ્યું એમ લાગે. વસ્તુ સ્થિતિ આ છે, હું આ રસ્તે જાઉં છું. જેને સારું લાગે એ જોડાઈ શકે છે. લોકો સૌ છે ઘરે સૌ આપણે આપણે આપણા રસ્તે ચાલ્યા ગયા. સ્તુતિ નિંદાના પ્રયત્ન અર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્ય ક્રિયાના અંતર્મુખ કૃતિ વગરના વિધિ નિષેધમાં કાંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. અંતર્મુખ વૃત્તિ વગરની જે બાહ્ય ક્રિયા છે એની વિધિ નિષેધની જે કડાકૂટ છે એ બધું શું છે? એ બધી કડાકૂટ છે. ખરેખર આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એમાં વાસ્તવિક કલ્યાણ કાંઈ રહ્યું નથી. એમાં આત્મકલ્યાણનો એક અંશ નથી. બધી પર એકલી પરાધીન વૃત્તિ, નિમિત્તાધીન વૃત્તિ અને પરદ્રવ્યના પરિણામમાં કર્તૃત્વનો અહંભાવ મૂટવાનો છે, બીજું કાંઈ નથી એની અંદર. ધર્મનો લોપ તો એ બાહ્ય અંતર્મુખ વૃત્તિ વગરની બાહ્ય ક્રિયામાં ધર્મનો લોપ થાય છે. ખરેખર તો ત્યાં ધર્મનો લોપ થયો, ગુરુદેવ કહેતા હતા. પણ ત્યાગ કર્યો ને તો કે ધર્મનો ત્યાગ કર્યો. શું કે એમાં તો ત્યાગ કરીને બેઠા છે તો કે ધર્મનો ત્યાગ કરીને બેઠા છે. કેમ કે અંતર્મુખ વૃત્તિ વગરની એ બધી બાહ્ય ક્રિયા છે, એમાં જરાય આત્મકલ્યાણ. લોકો પ્રશંસા કરે, આટલા વ્રત પાળે છે, આટલા એમને નિયમો છે. એ ભગવાનના દર્શન કર્યા વિના પાણીનું બિંદુ મોઢામાં નાખે નહીં. એવી પરિસ્થિતિ થાય તો સાંઈ ની આખો દિવસ સુધી બપોરના બે વાગ્યા સુધી બાર વાગ્યા સુધી પાણી નહોતું પીધું, ફલાણું નહોતું પીધું. લોકો પ્રશંસા કરે, લોકો કહેવું પડે. પરિણામ ને કઈ ઠેકાણા, અંતર મુકતા ને કઈ ઠેકાણા, ત્યાં જ લખશો. આ નથી કરવું, આ નથી કરવું, આ કરવું, આ નથી કરવું, આ નથી. એમાં જરાય આત્મકલ્યાણ રહ્યું નથી. ગચ્છાદી ભેદને નિર્વાહવામાં સંપ્રદાયનો જે પ્રકાર છે એ પ્રકારનો નિર્વાહ કરવામાં અમારામાં તો આમ થાય, અમારા સંપ્રદાયમાં તો આમ જ હોય. એ પ્રમાણે બધું બરાબર ચાલવું જોઈએ, ફેરફાર ન ચાલે. થાય છે શું કે સંપ્રદાયની અંદર જે કાંઈ રિવાજ રૂઢિ છૂટી હોય છે એની અંદર વિકૃતિ આવી જાય છે, અજ્ઞાનતાને લીધે અને પ્રયોજનના વિષયની સ્થૂળતાને લીધે કાંઈ ને કાંઈ વિકૃતિ આવી ગયેલી હોય છે. જ્ઞાની પુરુષ કોઈ એની અંદર જયારે એ સંપ્રદાયમાં ઉત્પન્ન થાય ત્યારે એ વિકૃતિ દૂર કરવા માટે ઉપદેશ આપે અથવા એ વાત કરે. આમ ન હોય ત્યારે ઓલા જે રૂઢિવાદી હોય ને એ બધા સામે પડે, અમારામાં તો આમ જ હોય, આ બધી નવી વાત ક્યાંથી લાવવા, અમારામાં તો આમ જ હોય. એવી ઘણા પ્રકારના લફરાના તો એમાં પાર નથી ગડબડના. તો ગચ્છાદી ભેદને નિર્વાહ પછી જ્યાં જે પદ્ધતિ પડી ગઈ હોય એ પદ્ધતિ ચાલે, પછી એમાં કઈ ફેરફાર કરો તો બધાને કઈ ગમે નહીં. આપણે આપણો જો વાત વિચારવો હોય તો ગુરુદેવ તો મહાપુરુષ હતા, યુગ પુરુષ હતા, પ્રવચન આપતા હતા, તો બધા પ્રવચન જ આપે. હવે પ્રવચન આપવાને યોગ્ય છે કે કેમ એ તો સવાલ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. મલાડમાં આપણું પંચકેલાણક હતું ત્યારે સ્ટેજ ઉપર થોડી વાત કરી હતી કે ભાઈ સત્સંગ કરવા યોગ્ય છે, મુમુક્ષું મુમુક્ષું એ તો આપસમાં સત્સંગ કરવા યોગ્ય છે. આ તમે સ્ટેજ ઉપર બેસાડી દો અને ઉપદેશક થઈને ઉપદેશ આપે એ કાંઈ યોગ્ય નથી લાગતો. તમને કે આ શું કહે છે, ખૂબ ચર્ચાનો વિષય થઈ ગયો તો જરા આવડી નવી વાત કેમ આપે, આવી નવી વાત આપણે આપણામાં આવું આપણા ક્યાં આવવું હોય શકે. આપણે તો બધા આ પ્રમાણે જ બધું કરવાનું હોય, તો જ્યાં જે ચાલુ થઈ ગયું મટાડવી એટલે નેવાના પાણી મોભે લઈ જવા જેવું લાગે. અમારામાં તો આમ જ છે, આપણામાં તો આમ જ છે. અરે ભાઈ આપણામાં આમ છે પણ જે મહાપુરુષ કરતા હોય છે એ સમજીને કરતા હોય છે, એની તમે નકલ કરવા જાઓ એટલી યોગ્યતા તો હોય નહીં. કે તમારે શું કર્તવ્ય છે તો તમારે વિચારવું જોઈએ ને, એની નકલ કરવાથી કંઈ આત્મકલ્યાણ થઈ જાય કે ન થાય. સત્સંગ કરવો, વિચારોની આપ લે કરવી, આત્મીયતા અંદર રહેવી જોઈએ, પરસ્પર આત્મીયતા રહીએ, પરસ્પર સરળતાનો વ્યવહાર રહીએ, પરસ્પર નમ્રતાનો વ્યવહાર રહીએ, મધ્યસ્થતા રહીએ. કોઈ પણ વિચાર આવે તો એની મધ્યસ્થતાથી વિચારણા થાય, પૂર્વગ્રહ છોડીને. મધ્યસ્થતાનો અર્થ શું છે કે આને કીધું માટે આમ જ એમ નહીં, પૂર્વગ્રહ છોડીને એના સત્ય સત્યનો વિચાર થાય, આત્મકલ્યાણના લક્ષ્ય બધી વિચારણા થાય, એ પ્રકારનો સત્સંગ થવો જોઈએ. સત્સંગ ન થાય તો પ્રવચન સાંભળવાની ટેવ પડી હોય ને તો પ્રવચન કરે તો આપણે સાંભળીએ ને મેં પછી જાઓ જય નારાયણ કાંઈ ન મળે. એમ સત્સંગ તો શ્વાસોશ્વાસની જેમ, પ્રાણની જેમ નિત્ય પ્રત્યે કરવા યોગ્ય છે. કોઈ પણ રીતે સત્સંગને વિસ્મરણ કરવા યોગ્ય નથી. ગચ્છાદી ભેદને નિર્વાહવામાં અને નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં અનેક પ્રકારના કાર્યો, આ આમ થવું જોઈએ, ના આમ થવું જોઈએ, આ વાતચીત કરવું, આટલું તો આમ થવું જોઈએ, આટલું તો આમ થવું જોઈએ, અનેક જાતના વિકલ્પોને પ્રમાણે કાર્યો પ્રાપ્ત કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. શું થશે? આત્મા ઉપર આવરણ આવશે. જે રૂઢિને જે રિવાજમાં જીવ રોકાઈ ગયો હશે અને એના આગ્રહ પૂર્ણ પકડશે એટલે આત્માને આવરણ કરશે, બીજું કામ નહીં કરે. અનેકાંતિક માર્ગ પણ લેવો. આ વચન ગુરુદેવ આના ઉપર તો પ્રવચન કરતા હતા, આ વચનો કરતા બહુ અસાધારણ વચન રચના છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી એમ જાણીને આ બધું લખ્યું છે. તમે એમ માનો કે આ વિધિ ક્રિયાનો, બાહ્ય ક્રિયાનો, વિધિ નિષેધનો નિષેધ કરે છે તો આ તો એકાંત થઈ જશે. જ્ઞાન હોય એનો અમને વાંધો નથી પણ ક્રિયા હોવી જોઈએ. જ્ઞાનનો અમને વિરોધ નથી પણ ક્રિયા તો હોવી જોઈએ એમ કરીને આગ્રહ રાખે પાછા. આ અનેકાંત છે, જૈન ધર્મ છે એ અનેકાંત છે. અનેકાંત હોય તો અમને ખબર છે, અનેકાંતિ માર્ગ છે અમને ખબર છે. પણ સમ્યક એકાંત એમાં નિજપદની પ્રાપ્તિ કરાવવા માટેનો માર્ગ છે. નિજપદની પ્રાપ્તિ કરવી તે સમ્યક એકાંત છે. જ્યાં સમ્યક એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત સાચું છે. જ્યાં સમ્યક અનેકાંત નથી એટલે અસમ્યક અનેકાંત જે અમે તો ક્રિયા રાખીએ ને અમે તો શાસ્ત્ર પણ વાંચીએ ને ક્રિયા પણ કરીએ ત્યાં ખરેખર અસમ્યક એકાંત છે. શું છે? અસમ્યક અનેકાંત છે ત્યાં અસમ્યક એકાંત છે, અને જ્યાં સમ્યક એકાંત છે ત્યાં સમ્યક અનેકાંત છે. આમ એટલે અનેકાંતિક માર્ગ છે તે પણ સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુ ઉપકારી સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા માટે કોઈ આપણે એકાંતિક વાત પકડી છે ભલે એકાંત ક્રિયા કે એકાંત બે ગમે તે તમારું એકાંત હોય તમને એનો વાંધો નથી. એ સમ્યક અનેકાંત છે. એ સિવાય બાકી તમે ગમે તે કરો તો કાંઈ ઉપકારી થાય એવું અનેકાંતના નામે ગમે તે કરવામાં આવે તો પણ તે આત્માને ઉપકારી નથી. નિજપદની પ્રાપ્તિ થતી હોય તો જ ઉપકારી છે. તો તમારી કોઈ અનેકાંતિક ક્રિયા પાછળ પણ નિજપદની પ્રાપ્તિનો હેતુ હોવો જોઈએ એમ કહેવું છે. નહીતર એ હેતુ સિવાય એમની હેતુ હેતુ ઉપકારી નથી એમ જાણીને ઉપરની ચર્ચા કરી છે, લખ્યું છે. તે માત્ર અનુકંપા બુદ્ધિએ તમે તમારા આત્મકલ્યાણને સાધો અને અકલ્યાણથી બચો એવી અનુકંપા બુદ્ધિએ કરી છે. એની પાછળ બીજો કોઈ અભિપ્રાય અમારો નથી. માત્ર અનુકંપા બુદ્ધિએ નિરાગ્રહથી અમારો કોઈ આગ્રહ પણ નથી. આ તો તમને વાત કરી દીધી તમારા હિતના માટે લાગઠીક લાગી એટલે ઓકે. અમારો કંઈ આગ્રહ નથી. નિરાગ્રહથી નિષ્કપટતાથી અંદરમાં બીજી વાત છે અને બહારમાં બીજી વાત છે એવું કાંઈ નથી. એમાં નિષ્કપટતાથી નિર્દંભતાથી અને આ વાત કહેવામાં અમારો કોઈ દેખાવ કરવો છે એવું પણ નથી. દંભ એટલે દેખાવ કરવો અને કેવળ આત્મહિતાર્થે લખ્યું છે. આત્માનો હિત થાય એટલા માટે જ લખ્યું છે. આ સિવાય અમારે બીજું કોઈ કારણ નથી. એમ જો તમે યથાર્થ વિચારશો તો દ્રષ્ટિગોચર થશે અમારી વાત. અમારી વાતનો યથાર્થ વિચાર કરશો તો આ બધું તમને દ્રષ્ટિગોચર થશે. આમાં તો આપણા ઉપરની કરુણા છે, કોઈ એમનો આગ્રહ નથી, કોઈ કપટ નથી, દંભ નથી. એક આત્મહિતાર્થે આ વાત બતાવી છે અને વચનનું ગ્રહણ કે પ્રેરણા થવાનો હેતુ થશે. અને એ રીતે જો તમને દ્રષ્ટિગોચર થશે તો તમને ગ્રહણ થશે અમારી વાતને, અથવા અમારી વાતની પ્રેરણા મળશે અને તમે અંતર્મુખના માર્ગ પ્રત્યે અગ્રેસર થશો. જો યથાર્થ વિચાર કરશો તો કેટલી સ્પષ્ટતા આપી લખાણ ઉપરની પણ સ્પષ્ટતા આપી દીધી. કેમ કે જે ક્રિયા છે એ આમ તો શુભયોગની ક્રિયા છે. સંપ્રદાયની ક્રિયા છે એ તો શુભયોગની ક્રિયા છે. એનો નિષેધ કરવો એટલે સીધો આમાંને એમ વિકલ્પ થાય જો યોગ્યતાનો હોય તો આમાં એકાંત નથી થતું. આ બધું તો હોવું જ જોઈએ ને આપણા માટે. આ બધું જૈન જૈન ધર્મ ના જૈન શાસ્ત્ર માં આ બધી વાતો છે કેનાર ને એ બધી ખબર છે, પણ તમારી એટલી બાહ્ય વૃત્તિ થી આ ક્રિયા કામ થાય છે, આત્મકલ્યાણ થી દૂર થઈ જાઓ છો. જે માર્ગ નથી અને માર્ગ માનતા ઉન્માર્ગ સેવાઈ જાય છે એ ખબર પડતી નથી, એટલે બચાવવા માટે અનુકંપા છે. વાત કરી શકાય.